ॐ जय 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 नमोस्तु 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 नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसामूणम् नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे निजस्वरूपको परमरस जामे भर्यो अपार वन्दो परमानन्दमय समय सारय विकार। अध्यात्म प्रेमी कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित नाटक समयसार ग्रंथ में बंद अधिकार में बनारसी दास जी साहेब करुणा बुद्धि पूर्वक संसारी जीवों ने आ मनुष्य पर्याय नी अंदर करवा योग्य कर्तव्य शू छे अने जीव कया रस्ते जई रह्यो छे ए ज्ञान करावी अने हितना मार्ग पर लावानो एनो भाव छे। एमां गई काले आपणे 43 नंबरनो छंद जोयो तो एना 42 नंबरनो छंद पण जरा नजर नाखीए छीए। आपणे 200 नंबरनो पेज छे, 200 पेज नंबर 200 42 नंबरनो छंद छे, स्क्रीन पर आवी जाय एटले कहेजो जरा मने। આવી ગયું ને? જો બનારસી દાસજીએ જે આ છંદમાં ભાવ છે સવૈયાની અંતર્ગત એના મથાળું હેડિંગમાં લખ્યું છે કે સંસારી જીવોની દશા, એટલે અજ્ઞાની સંસારી કહેતા આ જ ભાવ પકડવો, મિથ્યા દ્રષ્ટિ જે છે અજ્ઞાની જીવોની દશા કેવી છે, સંસારી જીવોની દશા ઘાણીના બળદ જેવી છે। જુઓ તો ખરા, ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે જોયું તો બનારસી દાસજીએ આ સંસારી જીવોને પ્લેગનો રોગ થયેલા ઉંદર સાથે સરખાવ્યા। એક બાજુ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને સિદ્ધ ભગવાનની પંગતમાં મૂક્યા અને આ બાજુ આત્માનો જેને અનુભવ નથી મિથ્યા દ્રષ્ટિ જીવોને કોની કોની સાથે સરખાવ્યા હશે। કાલે જોયું નાચી નાચી મરે જૈસે મરી કેસે ચૂહે, કેવું લખ્યું છે એમને। કદાચ એ વખતે જેમ પૂજ્ય ગુરુદેવસિંહના સમયકાળમાં પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હતો એ વખતે પણ કદાચ પ્લેગનો રોગ ફાટી નીકળ્યો હશે અને ઉંદરોને મરતા જોયા હશે બનારસીદાસજીએ, અને એ જોઈને બનારસી દાસજીને ભાવ આવ્યો હશે કે આ જેમ પ્લેગના રોગ થયેલા ઉંદરો કેવી રીતે દયાજનક સ્થિતિમાં મરે છે। ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકમાં પણ તમે વાંચશો તો પહેલા પેરેગ્રાફની અંદર અધિકારમાં બીજો ત્રીજો અધિકાર છે લગભગ આવા ભાવ લખ્યા છે, અજ્ઞાની જીવ તરફડી તરફડીને દુઃખ સહન કરે છે। વિચાર તો કરો, બે જ ભાગ પાડ્યા છે સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ માટે તરફડવું શબ્દ વાપર્યો છે। આજે સવારે જ પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનમાં એક વાત હતી કે આ મનુષ્ય પર્યાયની અંદર થોડોક સમય જે સાતાનો ઉદય છે, પછી આપણે જોઈશું જો આજકાલમાં જ્યારે આવશે ત્યારે થોડો સમય સાતાનો ઉદય છે, તરત જ ગુરુદેવશ્રીએ પછી 66,336 નિગોદને યાદ કર્યું હતું, બરાબર છે કે નહીં? તો એ નિગોદની અંદર એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ જીવ કષ્ટ ભોગવે છે ને, એની અપેક્ષાએ મનુષ્ય પર્યાયની અંદર થોડોક સમય સાતાનો ઉદય આવ્યો છે, પણ સમ્યક દર્શન વગર ઓવરઓલ એનું બધું કેલ્ક્યુલેટ કરવામાં આવે તો મોટા ભાગનો સમય તો જીવનો આવી હીન પર્યાયમાં જાય છે, સમજાય છે કે નહીં? જેમ સમજો કે મનુષ્ય પર્યાયની અંદર આપણો આટલો કોઈનો હાથ કટ થઈ ગયો એક્સિડેન્ટમાં, તો આ જે અસાતાનો ઉદય છે એની કમ્પેરિઝનમાં એકેન્દ્રિય ને નારકીઓને તો ખૂબ પાપના ઉદયો ચાલે છે, એની સામે આ એક ભાગ રહી ગયો ને એવો કોઈ મોટો અસાતાનો ઉદય છે જ નહીં. જેમ બીજી રીતે કહે હજુ અસાતાનો ઉદય ખરેખર કેવા હોય છે જીવને ખબર જ નથી, બીજી રીતે કહીએ તો પાપનો ઉદય કેવા હોય છે. અને એ બધી વાત એક જ છે, અંદરમાં શરીર વગરના અશરીરી ભગવાન આત્માનો અનુભવ કર્યા વગર. સવારે વાત આવી હતી ને જે અંદરમાં નિર્દોષ જે તત્વ જૈવંત વર્તે છે, ખાલી એનો સ્વીકાર જ કરવાનો છે ને, આત્માને ભગવાન બનાવવાનો છે ક્યાં, તું અંદરમાં પરમેશ્વર સ્વરૂપે બિરાજમાન છે ખાલી એક્સેપ્ટ કરવાનું છે ને, અને હું પરમાત્મા છું એ સ્વીકાર કરવાનું છે, એમાં વાંધો જીવને ક્યાં છે આમ વિચારીએ તો. તું દરિદ્રી છે, તિર્યંચ છે, નારકી છે એ સ્વીકાર કરવાનું કહેતા હોય તો બરાબર છે, એ તો કહેતા નથી. તું હાલ ભગવાન છો એ તારી શ્રદ્ધામાં પ્રતીતિ કરીને સ્વીકાર કરવાનું છે. હા, આના તરફથી ખ્યાલ આવે છે કે આ આ બાજુ જોવા મળે તો મોહ આના ઉપર કેવો હાવી થઈને બેઠેલો છે, આમથી વિચાર કર્યો મોહ કેવો હાવી થઈને બેઠેલો છે. અને જે કાલે કલશ ચાલ્યો હતો કે આવો જે મોહ સમયસાની ગાથામાં કહ્યું ને, અનાદિકાળથી મોહરૂપી ભૂત આની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, અને જ્યાં અંદરમાં અંદરમાં આ જાણનારો જે જાણનાર સ્વરૂપે જણાયો ને જાગ્રત થયો તો એ કહે છે કે આ મોહની અગ સેના જે છે, પુણ્ય પાપની સેના જે છે એ ધજાને ઉડાડી દેશે ત્યાં આગળ. હતી ને વાત. અને એનો સ્વીકાર નથી કરતો તો એના ફલમાં જીવોને અહીંયા ગાડી બીજી જગ્યાએ રખાવ્યા, ઘાંચીના ઘાણીના બળદ જેવી દશા. ઘાણી શબ્દ મૂક્યો છે ને, અને ઘાંચીની ઘાણીનો બળદ જેવી વાત કરી છે. થોડુંક એનો ભાવ સમજી લઈએ પછી વાંચીએ છીએ આપણે બધા પડખા. ઘાંચીની ઘાણીનો બળદ, બધાને ખ્યાલ છે આ જનરેશનને તો, નેક્સ્ટ જનરેશનને તો આ બધાએ તો જોયેલી પણ હશે ફિઝિકલ ઘાંચીની ગાણી, ક્યાંય ને ક્યાંય જોવાનો પ્રસંગ બન્યો, જે કચેરીઓ વગેરે શિયાળામાં ખાઈએ છીએ આપણે. તો એ જે ઘાણીનો જે બળદ જે છે એની આંખ ઉપર પાટા બાંધેલા હોય છે અને એ ગોળ ગોળ ફર્યા કરે છે. હવે એ ઘાણીનો બળદ એમ સમજે છે કે હું 6-7 કલાકથી આ પ્રમાણે ચાલું છું ને તો હું ઘણો આગળ નીકળી ગયો છું, પણ સરવાળે જઈને જોવામાં આવે તો ક્યાં છે, ત્યાંનો ત્યાં જ છે. અને એને આવું જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાનું રીઝન એ છે કે આંખ ઉપર શું બાંધેલા છે, પાટા બાંધેલા છે. બસ એવી રીતે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને પણ આ બહારમાં જે 8 પ્રકારના મદની વાત કરી હતી ને, પુણ્યના ફળમાં એ બધું જોવામાં આવે તો અજ્ઞાની જીવ એનાથી પોતાને આગળ વધવું માને છે. ખરેખર એ પ્રમાણે છે નહીં, આંખ ઉપર અજ્ઞાનના મિથ્યાત્વના પાટા બાંધેલા છે તો ત્યાંનો ત્યાં જ છે, અજ્ઞાન દશામાં ઊભો છે ને. એટલે દોલતરામજી એક ભજન લખ્યું છે, અરે જીયા જગ ધોખે કી ટાટી, અરે જીયા જગ ધોખે કી ટાટી. આ જગતની અંદર તો ધોખાબાજી છે, આપણી સાથે કોઈ વ્યક્તિ ધોખો કરે તો એની સાથે પછી આપણે કોઈ ડીલ નથી કરતા, કોઈ વ્યવહાર નથી કરતા, એને નોકરીએ નથી રાખતા, કે અમે તો એના પર વિશ્વાસ કર્યો હતો એને અમારી સાથે ધોખો કર્યો. તો કે જગતનું સ્વરૂપ આ પ્રમાણે છે, અરે જીયા જગ ધોખે કી ટાટી, ઝૂઠા ઉદ્યમ લોગ કરત હૈ. કેવી સરસ વાત લખી છે, અંદરમાં જવાનો ઉદ્યમ કરે તો સાચો ઉદ્યમ છે, અને બહારમાં ઉદ્યમ કરે છે તો એની અંદર એના વિકલ્પ બહારમાં જે કાંઈ મળવું ના મળવું તો ભવિતવ્યતાને આધીન છે. પુણ્ય પાપના ઉદયને આધીન છે, વિકલ્પની સાથે એનો કોઈ લેવા દેવા નથી। કેટલી વાતો હશે, જરાક નાની વાત થોડુંક પ્રથમાની ઉઠાવીને જોઈએ તો ખ્યાલ આવે। જૂઠા ઉદ્યમ લોગ કરત હે જિસમેં નિસ દિન ઘાટી અરે જિયા જગ ધોકે કી ટાટી। પ્રથમા નિયુક્તિ બધા પરિચિત હશો અને આ ઘટના તો બધાને લગભગ ખ્યાલ હશે। જ્યારે રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણ ત્રણે વનવાસમાં દંડક વનમાં હતા એ વખતે લક્ષ્મણને સાંજના સમયે એમ થયું કે જરાક હું આજુબાજુ જરાક લટાર મારીને આવું, તો લક્ષ્મણજી એક બાજુ સાઈડમાં થોડી દૂર જાય છે અને એકદમ સુગંધવાળી હવા આવતી હોય છે। લક્ષ્મણજી વિચાર કરે છે કે આ શું છે, તો એ વખતે આકાશમાંથી એક સૂર્યહાસ નામનું ખડગ આવતું હોય છે। એ કેમ આવતું હોય જરા સમજીએ આપણે બધા પડખા અને આ સમજીએ। જૂઠા ઉદ્યમ લોક કર ત્યાં એ સ્થાન પર રાવણનો ભાણો બેનનો દીકરો શંભુકુમાર એક વાંસના બીડામાં અંદરમાં બેઠેલો હોય છે, વાંસનું બીડું હોય ને અંદર બેઠેલો હોય છે, અને એ સૂર્યહાસ નામના ખડગની સાધના કરે છે। 12 વર્ષ સુધી આવી સાધના કરવાનો એવો જે છે વિધિ એની। રાવણની પાસે ચંદ્રહાસ નામનું ખડગ, શંભુકુમારે વિચાર્યું કે મારી પાસે સૂર્યહાસ ખડગ આવી જાય તો દુનિયા પર પછી અમારું શાસન ચાલશે। એ વાંસના બીડામાં બેસીને 12 વર્ષ સુધી એ શંભુકુમાર સાધના કરે છે। માં જે છે એ સમયાંતરે ટિફિન લઈને આવે ને ખાય, ત્યાં આગળ નીકળવાનું નથી ત્યાંથી। જૂઠા ઉદ્યમ લોગ કરત હે, આયન વર્ષ કરી રહ્યા છીએ 12 વર્ષ, અને જ્યારે આવવાનો સમય થયો, આવું 12 વર્ષ સુધી વ્યાજ કર્યો ને પુરુષાર્થ, એ જાતિનો પુરુષાર્થ, અને જ્યારે આવવાનો કાળ થયો ને એ જ વખતે લક્ષ્મણજીનું, તો એમને જે બાજુ આવવું હતું, અને એકદમ જોયું કે આ જે સૂર્યહાસ ખડગ આ દેવો સેવા કરે શું છે। લક્ષ્મણજી એમ હાથમાં લીધું, જોવું તો ખરા એમના હાથમાં આવી ગયું, ત્યાં સુધી તો જાણે વાત હજુ એ બરાબર હશે, પણ લક્ષ્મણજી વિચાર કર્યું કે જનાનો પ્રયોગ તો કરી જોઉં કે આની ધાર બરાબર કામ કરે છે કે નહીં। હવે સામે વાંસના બીડામાં જ એ શંભુકુમારનો જીવ સાધના કરી રહ્યો હતો, આજ સમજાય છે કે નહીં, ખડગની સાધના કરી રહ્યો હતો, અને એ જે ખડગ જે છે ને એ સીધો પ્રયોગ કર્યો વાંસના બીડા પર, આમ પ્રયોગ કર્યો, તો શંભુકુમારનો જીવ અંદરમાં બેઠેલો હતો, સીધી ગરદન ઉડી ગઈ ત્યાં આગળ, વિચાર તો કરો। જૂઠા ઉદ્યમ લોગ કરત હે, આપણે ઇન્દિરા ગાંધી હતા ને, દેહ છૂટવામાં નિમિત્ત કારણ કોણ બન્યું હતું, શત્રુ કે બોડીગાર્ડ જેતા ને બોડીગાર્ડ। જૂઠા ઉદ્યમ કે એ મારી રક્ષા કરે, નહીં ખોટી વાત છે, સમજાય છે કે નહીં, હા સમય સાથે નિર્જરાધિકાર જોઈએ કે કલશ, દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં સુરક્ષિત હોય છે, અંદર મારો દ્રવ્ય સ્વભાવ જ્ઞાયક સ્વભાવ જે પોતાના સ્વભાવમાં સુરક્ષિત છે, અને જે જીવા આવા આત્માનો અનુભવ કરે છે એને આ અરક્ષા ભય આલોક ભય પરલોક એક પણ ભય નથી જોવામાં આવતા, આ પુરુષાર્થ કરવાનો તેની જગ્યાએ જીવ ઉલટો પુરુષાર્થ કરે છે। બસ આ થઈ ગયું, અને થોડી જરાક વાંચીએ પ્રથમાનીઓ, ઘણી બધી વાતો છે, અને એની માં આવે છે શંભુકુમારની માં, એકદમ જોવે છે પિક્ચર જોવે છે અને એકદમ અરે આ શું થઈ ગયું, રોકકડાટ કરે છે, અને જ્યાં લક્ષ્મણ ઉપર નજર પડે છે તો લક્ષ્મણ પ્રત્યે રાગ થઈ જાય છે, જો હવે પેલા પરિણામ પલટી ગયા, લગ્ન કરવાની વાત કરે છે, પરિણામની વિચિત્રતા પણ જુઓ, આ સંસારનું સ્વરૂપ આ છે ભાઈયા। એટલે કહેવાનો આશય એ છે જે ઘાંચીનો ઘાણીનો બળ જે છે ને જે ઉદ્યમ કરે છે ત્યાંનો ત્યાં જ છે। એટલે કે સાંભળો જના, હરે જિયા જગ ધોખે કી ટાટી झूठा उद्यम लोग करत हैं जिसमें निस दिन घाटी, जान बूझ कर अंध बने हैं। सु कहूं जान बूझ कर अंध बने हैं। सु करी से अनुवाद समील भाई, આજે સવારે જ અહીં આથી જતા હતા, આ બધું સ્મશાન ગૃહ છે ને, એક વચ્ચે નજર પડી હતી સ્મશાન ગૃહ, બધા ગયા હશો ને, ઓલમોસ્ટ બધાને જવાનું થયું હશે ને, હા બહેનો નહીં જતા હોય, ભાઈઓ ગયેલા છે, શું લઈને જાય છે સાથે? લાડી વાડી ઘાડી બાગ બગીચા બંગલા શરીર આ તે કંઈ સાથે લઈ જાય છે, વસ્ત્ર આભૂષણ કંઈ સાથે લઈ જાય છે? નથી લઈ જતા ને, ખબર જ છે ને આ તો બધાને, ખ્યાલ છે? એટલે લખ્યું છે જાન બૂજ કર અંધ બને હે, ખબર જ છે આના માટે તો શાસ્ત્ર ખોલીને કોઈ જોવાની જરૂર નથી કે સાથે કોઈ લઈ નથી જઈ શકતું, અને થોડા બીજા શબ્દોમાં કહીએ તો સાથે લઈ જાય છે તો બાંધેલા કર્મ સાથે લઈ જાય છે, તૈજસ અને કારમાણ શરીર સાથે જાય છે, આ શરીરને તું સાચવ સાચવ કરે છે ને બહારવાળા, એ તો સાથે નથી આવતું, એ નથી આવતું, સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર કોઈ નથી આવતા સાથે, હા ગુરુદેવસિંહના આવે છે ને, હા સગીરે નારી ઊભી ટગર ટગર જુએ આ કાયામાં કાંઈ નથી, કાઢો રે કાઢો એમ સૌ કોઈ કહે, જાણે જન્મ્યો જ નહોતો, કાઢો કાઢો કહેવાનો હશે, કોઈ નથી લઈ જતા ને, આ તો બિલકુલ સ્પષ્ટ છે, ફેક્ટ છે, હા એટલે લખ્યું જાન બૂઝ કર અંધ બને હે આંખન બાંધી પાટી, સમજી ગયા ને, જે પેલા બળદને આંખે પાટી એમ તે પાટા બાંધ્યા છે, આંખન બાંધી પાટી, પછી છેલ્લે બહુ ગંભીર વાત લખી છે, નિકલ જાયંગે પ્રાણ છિનક મે, થઈ ગઈ ને વાત, ખેલ પૂરો થઈ ગયો, મનુષ્ય પર્યાય સેના માટે મળી હતી, આ પંચમ કાળની અંદર કોઈ જીવ સમ્યક દર્શન લઈને આવતા નથી તો સમ્યક દર્શન લઈને જઈ શકે છે, એટલો રસ્તો ખુલ્લો છે, ચોથા કાળની અંદર સમ્યક દર્શન લઈને આવતા પણ હતા અને સિદ્ધાલયમાં જતા પણ હતા ચોથા કાળમાં, હા પંચમ કાળની અંદર સમ્યક દર્શન લઈને આવતા નથી પણ સમ્યક દર્શન પ્રગટ કરીને જઈ શકે છે, કુંદકુંદ આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય ગુરુદેવ શ્રી કૃપાળુ દેવ, સમ્યક દર્શન લઈને જઈ શકાય છે, પ્રગટ કરી શકાય છે, છઠ્ઠો કાળ એવો છે, છઠ્ઠો કાળ થોડા વર્ષો પછી આવશે, લગભગ 7,500 વર્ષ પછી, એની અંદર છઠ્ઠા કાળમાં કોઈ જીવો જે બધા આવે છે એ નરકમાંથી ને તિર્યંચમાંથી જ આવે છે, નરક ને તિર્યંચમાંથી જ આવશે અને જશે મરીને નરક ને તિર્યંચમાં જ જશે, નરક ને તિર્યંચમાંથી આવશે ને જશે ત્યાં, થોડું સાંભળો જરાક આ વાત પણ, અહીંયા કાળચક્રનું પરાવર્તન થાય છે, ઓનલી વિશ્વની અંદર આ મધ્યલોકની અંદર જે જ્યાં પાંચ ભરતને પાંચ ઐરાવતની અંદર આર્યખંડની અંદર કાળચક્રનું પરાવર્તન થાય છે, બીજું તો થતું નથી, એની અંદર જે શરૂઆતની જે ત્રણ ભોગભૂમિ છે, છ કાળમાં શરૂઆતની ત્રણ ભોગભૂમિ ઉત્તમ મધ્યમ ને જગન્ય, એની અંદર શું હોય છે, ભોગભૂમિની અંદર દેહ છૂટ્યા પછી એ જીવ નિયમથી દેવગતિમાં જશે, ભોગભૂમિ માટે આ છે, દેહ છૂટ્યા પછી ભોગભૂમિના મનુષ્યને ત્રિયંજ નિયમથી દેવગતિમાં જશે, એમાં જે મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય હશે ને એ ભવનવાસી વ્યંતરની જ્યોતિષીમાં જશે, વૈમાનિકમાં નહીં જાય, અને સમ્યક દ્રષ્ટિ જેટલા મનુષ્યને તિર્યંચ હશે એ સૌધર્મ અને ઐશાનમાં જશે, ઉપર નહીં જાય, સૌધર્મ અને ઐશાનમાં વૈમાનિકમાં જશે, સમ્યક દ્રષ્ટિ, બરાબર, ડિટેલ નથી કરતા આપણે, થોડી સામાન્ય વાત કરીએ છીએ, પહેલા ત્રણ કાળની અંદર દેવગતિમાં જશે બધા, ચોથા કાળની અંદર, ચોથા કાળમાં જે મનુષ્ય ચારે ગતિમાંથી આવે, મનુષ્ય પર્યાયને આપણે ફોકસ કરીએ, ચારે ગતિમાંથી આવે, મનુષ્ય મરીને મનુષ્ય બને, તિર્યંચ મરીને મનુષ્ય બને, દેવ મરીને મનુષ્ય બને અને નારકી મરીને પણ મનુષ્ય બને, ચારે ગતિમાંથી આવી શકાય અને પાંચે ગતિમાં જઈ શકાય, પાંચેમાં જઈ શકાય, ચોથા કાળમાં, કેમ કે મોક્ષમાં જવાના દરવાજા પણ ખુલ્લા છે. પંચમ કાળની અંદર સ્થિતિ આ થઈ, પંચમ કાળની અંદર આ મનુષ્ય બને તો ચારેય ગતિમાંથી આવે ખરો, ચારેય ગતિમાંથી આવે અને ચારેય ગતિમાં જઈ શકે છે. મોક્ષમાં જવાના દરવાજા બંધ થયા, કાળની મુખ્યતાથી આ દરવાજા બંધ થઈ ગયા. છઠ્ઠા કાળની જે હમણાં વાત કરી એ પ્રમાણે આ પ્રમાણે કાળચક્રનું પરાવર્તન છે. તો વાત એમાંથી આપણી થોડી આવી, જે લખી ને નિકલ જાયંગે પ્રાણ છિનક મે, સમજી ગયા ને, પડી રહેગી માટી. શું પડી રહેગી માટી? આ થઈ ગયું ને. હવે મારે થોડો એવો ભાવ એટલા માટે આવ્યો કે આપણા અડોશ પડોશમાં રહેવાવાળા જે બીજા અન્ય મતીના ભાઈ બહેનો જે કોઈ હોય એમને તો આ તત્વ મળ્યું નથી, બરાબર છે કે નહીં. એ જે મિથ્યા દર્શન લઈને આવ્યો અને છેલ્લે એને લઈ જાય એ વખતે જે કાંઈ બોલતા હોય ને, રામ 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 રામ, મિથ્યા દર્શન લઈને આવ્યો ને, મિથ્યા દર્શન લઈને ગયો, તને લઈને જાય વખતે પાછળ અરિયંસિદ્ધ 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 બોલાય, સમજાય છે કે નહીં. પણ ફરકમાં જોવામાં આવે, તું એ મિથ્યા દર્શન લઈને આવ્યો ને મિથ્યા દર્શન લઈને જાય, તો પછી એનામાં ને તારામાં ફરક શું રહ્યો? આપણે તો એના પર ફોકસ કરવું છે. આ જે બધું મળ્યું ને, આવી તત્વની ઊંચી વાત, ગંભીર તત્વ મળ્યું ને, તો એટલા માટે કહ્યું કે આ કાળમાં જીવ ભલે સમ્યક દર્શન લઈને આવે નહીં પણ પ્રગટ કરીને જઈ શકે છે અને એ કાયમ માટે સાથીદાર છે. એટલે આવ્યું ને, તન ધન કો સાથી સમજા થા, કેટલું સ્પષ્ટ, સમજા થા, તન અને ધન સાથી સમજા થા, થા નહીં. બહુ ટાઈમ પહેલાં મને ખ્યાલ છે, અહીંયા ઘણા વર્ષો થઈ ગયા, તો એક બોરીવલીથી કોઈ ભાઈએ ડાયરી મોકલાવી હતી, એમાં એક લાઈન લખેલી હતી, પહેલાં પેજ ઉપર છાપેલી હતી ડાયરી, એમાં લખ્યું હતું કે ઇનિશિયલી પીપલ સ્પેન્ડ હેલ્થ ટુ અર્ન વેલ્થ એન્ડ લેટર ઓન દે સ્પેન્ડ વેલ્થ ટુ અર્ન હેલ્થ. સમજાય છે કે નહીં? હવે સારી વાત, તમને તો મારા કરતાં ઇંગ્લિશ સારું આવડે, મને તો તૂટ્યું ફૂટ્યું બોલું છું, પણ એનો ભાવ સમજજો. હા, ઇનિશિયલી પીપલ સ્પેન્ડ હેલ્થ ટુ અર્ન, ખાવા પીવાનું બધું બાજુમાં મૂકીને, સમજાય છે ને, ભૂખ્યો તરસ્યો રહે, આમાં આવશે બધું, ભૂખ્યો તરસ્યો રહે, બધા પ્રકારના પરિસર સહન કરે, ઠંડી ગરમી, દેશમાં જાય ને વિદેશમાં જાય ને આ સ્ટેટમાં ને આ સ્ટેટની અંદર બધી તકલીફો ભોગવે પૈસા કમાવવા માટે, સમજાય છે કે નહીં? ઇનિશિયલી પીપલ સ્પેન્ડ હેલ્થ ટુ અર્ન વેલ્થ, અને પછી એકદમ સમાચાર આવે કે હાર્ટની તકલીફ થઈ છે, કિડનીની તકલીફ થઈ છે, બ્રેનની તકલીફ થઈ છે, સમજાય છે કે નહીં? હવે ડૉક્ટર પાસે જાય કે સાહેબ 25 લાખ થાય, 50 લાખ, હવે રિવર્સ આવી ગયું, એન્ડ લેટર ઓન ધે સ્પેન્ડ વેલ્થ, સાહેબ 25 લાખ 50 લાખ, ચિંતા નહીં, પણ મગજ પહેલાં જેવું કામ કરશે કે નહીં કરે? તો પહેલાં કામ કરતું હતું, એ વખતે શું કરતા હતા? પહેલાં તો ફ્રીમાં કામ કરતું હતું માઇન્ડ. આ વાત મને એકદમ અત્યારે એટલા માટે કે અમારા ત્યાં એક બ્રહ્મચારી કેસરલાલજી હતા ભાઈ સાહેબ, એ પહેલી વાર જ્યારે સોનગઢ ગયા ને, એટલે 6 મહિના રોકાઈ ગયા હતા, વાત એટલી કે અમે 6 મહિના રોકાઈ ગયા. મેને પણ એમને તળુદમાં હતા, છેલ્લે છેલ્લે થોડા સમય સુધી એમના સ્વાધ્યાયનો મને પણ લાભ મળેલો. એમની આ વાત મને યાદ રહી ગઈ હતી, આ યાદ રહી ગઈ છે આ, કે એ બસ તો કહે છે કે અત્યારે તો સમજો ભાઈ, આપણું હાર્ટ બરાબર કામ કરે છે, બ્રેઇન બરાબર કામ કરે છે, કિડની બરાબર કામ કરે છે ને, આજ કિડની બગડી જાય, બંને કિડની પ્રોબ્લેમ થાય તો ડૉક્ટર કે સાહેબ 25 લાખ, પૈસાની ચિંતા ના કરો, તો કિડની બરાબર કામ કરશે કે નહીં કરે? તો અત્યારે તો ફ્રીમાં કામ કરે છે ને, સમજે છે કે નહીં? હા, તો કામ કરી લે ને અંદરમાં. અત્યારે કિડની તને ક્યાં ડિસ્ટર્બ કરે છે? હાર્ટ ક્યાં ડિસ્ટર્બ કરે છે? બ્રેઇન ક્યાં ડિસ્ટર્બ કરે છે? થોડો ભાવ સમજો કે અત્યારે તો શરીર તને, શરીર તરફથી બિચારું શરીર, સમજો ભાવ મારો કહેવાનો, શરીર કોઈ કમ્પ્લેન નથી કરતું તને આત્માની આરાધનામાં, એક એંગલથી કહું છું. પછી 50 વર્ષ પછી કહે છે, શરીર કહે છે કે જો ભાઈ 50 વર્ષ સુધી મેં એક ગોળી પણ લેવાનું નથી કહ્યું તને, ને 50 વર્ષ તો તને આપ્યા ને, હવે હવે મારો ટાઈમ આવ્યો સાહેબ, હું શું કરવાની અંદર, હું શું કરું? હવે તારે અમારો નેચર જ આવો સાહેબ, શું થાય? એ તો તારે સમજવાનું, તું જ્ઞાન તો તારામાં છે, બુદ્ધિશાળી તત્વ તો તું છો. દોડતરામજી એટલા માટે છડાડામાં લખ્યું ને, બહુ સરસ લખ્યું છે. ઇમી જાની આલસ હાની સાસ ઠાની એ શીખયા દરો જબ લોન રોગ જરા ગહે તબ લોન ઝટીતી નિજ હિત કરો. જ્ઞાની ધર્માત્મા પુરુષો કેટલી પ્રેરણાઓ આપે છે આપણને. શું કહ્યું? ઇમી જાની આલસ. આ બધું અમે છડાળામાં છેડાળની અંદર વર્ણન કર્યું કે ચાર ગતિમાં રખડ રજડપાટ કેમ કર્યો અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કેવી રીતે થાય, ભગવાન કેવી રીતે બનાય. પહેલી ઢાળમાં એમને શરૂઆતમાં લખ્યું કે અમે આ ગ્રંથમાં કહે શીખ ગુરુ કરુણા. શીખ એટલે શિખામણ. અમે શિખામણ આપીએ છીએ. અને છેલ્લે લખ્યું ત્યાં આગળ કે આ શિખામણ, આ અમે જે શિખામણ આપીએ ક્યારે અંગીકાર કરવાની? આ જે વાત કરી રત્નત્રય પ્રગટ કરવાની, જે મેં વાત કરી ને, એ વાતને ક્યારે ફોલો કરવાનું, ક્યારે અંદરમાં પર્યાયમાં રત્નત્રય પ્રગટ કરવાનું? તેને લખ્યું ઇમી જાની આલસ હાની સાહસ ઠાની યે શીખયા આદરો. હું પરમાત્મા છું એમ નક્કી કરો આ શિખામણ, આ આદરો. ક્યારે? જબ લોન રોગ જરા ગડપણ, રોગ પછી ગડપણ. જબ લોન રોગ જરા ગહે તબ લો ઝટીતી નિજ હિત કરો. વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે ને આ બધી વસ્તુને. એક એક ડાયગ્નોસિસ થયું ને કેન્સર આવ્યું નિદાનની અંદર, તો પછી કેન્સર દેખાશે કે ગાયક દેખાશે? આ આ ઉપાય કરશે કે પહેલા કેન્સર મટે પછી હું ગાયકને દેખું? વાત સમજાય છે? કેન્સર મટાડવા માટે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બધી હોસ્પિટલમાં ફરી વળશે ને, આયુર્વેદિક એલોપેથી નેચરોપેથી હોમિયોપેથી બધું કરશે આ પછી. સમજાય છે કે નહીં? હા, એ કેન્સર નિદાનમાં આવ્યું ને પછી ગાયક જ્ઞાતા દ્રષ્ટા આત્મા સાઈડમાં રહી ગયો. હવે પેલા કેન્સર મટાડો. સમજાય છે કે નહીં? સાંભળજો, જ્યારે કેન્સર નહોતો ને, અહીંયા દોલતરામજી એ કહે છે કે શરીરમાં કેન્સર રોગ બધા આવશે કે એ પહેલા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્માનો અંદરમાં જુદો અનુભવ કર્યો હશે ને, તો પછી આ રોગ જ્ઞાનના પરગ્ને તરીકે દેખાશે, ભિન્ન દેખાશે. સાંભળો જરા થોડોક ભાવ. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિની પરિણતિ ભાવ સમજો. મિથ્યા દ્રષ્ટિ જે છે, સાતાના ઉદયમાં અસાતાને બાંધે છે, જ્ઞાતાને નથી જોતો. ભાઈ હિતુભાઈ, સાતાના ઉદયમાં અસાતાને બાંધે છે. કોને જોયું સ્વર્ગને? કોને જો ખાઓ પીઓ મજા કરો, ઇટ બી ડ્રિંક એન્ડ મેરી. આ સ્વાધ્યાય મંદિરમાં તો જેને તકલીફ હોય જાય. સમજે? અમારે કોઈ, તમારે તો બધું સ્વર્ગ જેવું જ છે ને. હા, પૂજ્ય ગુરુદેવ એટલા માટે કહે છે ને કરુણા બુદ્ધિપૂર્વક, ભાઈ આ સોજા ચડ્યા છે, સોજા. હા, આ શરીર દુબળું પટલું હોય ને, શરીર દુબળું પટલું અને દવાનું રિએક્શન આવે તો સોજા ચડી જાય. સમજાય ને? આમ શરીર ભરે એટલે એને એમ લાગે કે દવા માફક આવી ગઈ. ત્યારે કહે કે દવા માફક નથી આવી, આ તો સોજા ચડ્યા છે, ચાર દિવસમાં સોજા ઉતરી જશે એટલે આવું થઈ જશે. એમ આ પુણ્યના સોજા ચડ્યા છે. સમજાય છે કે નહીં? અને ઘડીકમાં સોજા સમાશે અને એક ઇન્દ્રિયમાં અવતાર થઈ જશે. ભાઈ શું કરીશ તું? સમજાય છે કે નહીં? એટલે કહે છે કે આ મિથ્યા દ્રષ્ટિ જીવ સાતાના ઉદયમાં અસાતાને બાંધે છે. હા, આનંદની વાત તો એ છે, પ્રથમાનીઓ કેવી શિખામણ આપે છે. ચક્રવર્તીના દીકરાઓ, ગુરુદેવજીના પ્રવચનો, ચક્રવર્તીના દીકરાઓ શું શું કચાશ છે. 8-8 વર્ષના, 10-10 વર્ષના ચક્રવર્તીના દીકરાઓ જે છે ને, સીધા ભગવાનના સમો શરણમાં પહોંચે છે. કે અમે આ મનુષ્ય પર્યાયમાં મોક્ષ રૂપી લક્ષ્મીને વરવા માટે આવ્યા છીએ, અમારે આ રાજ લક્ષ્મી તો જળ લક્ષ્મી છે, અમારે એનાથી શું સંબંધ છે? અમે તો મુક્તિ રૂપી રમણીને વરવા માટે આવ્યા છીએ. હા, જ્યારે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવની વાત એવી છે, જબ જગ વિષયો મેં રચ પચ કર ગાફિલ નિદ્રા મેં, રચ પચ કર, એક એક જ્ઞેની અંદર એવો ઘૂસી જાય છે બહારમાં, આ ભોગવી લો ને, આ ભોગવી લો ને, આ ચાકી લો ને, આ સૂંઘી લો ને, આ જોઈ લો ને, આવું આમ આમ, જે ઇન્દ્રિયોના 20 વિષયો કયા ને, સ્પર્શન રસના ગ્રહણ, બસ એની અંદર એવો ઘૂસી જાય છે, એમાંથી નીકળવું ભારે પડી જાય છે. સાતાના ઉદયમાં અસાતા બાંધે છે. ખરેખર સાતાના ઉદયની અંદર તો એને અંદરમાં જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી આત્માનો અનુભવ કરવાનો હતો, એને ગોલ્ડન ચાન્સ મળ્યો હતો, સમજાય છે કે નહીં, કામ કરી લેવાનું. સાતાના ઉદયમાં અસાતાને બાંધે છે અને પછી અસાતાનો ઉદય આવે છે, અને અસાતાનો ઉદય આવે છે એ વખતે સાતાને વેઇટ કરે છે, જ્ઞાતાને નથી જોતો, સાતાને વેઇટ કરે છે કે સાતાનું સારું થઈ જશે ને સાહેબ, સારું થઈ જશે ને સાહેબ, સારું થઈ જશે ને, પહેલા જેવું થઈ જશે ને, પહેલા જેવું થઈ જશે ને. હા, પણ પહેલા જેવું બરાબર હતું એ વખતે શું કરતો હતો તું, સમજાય છે કે નહીં, જે પૂજ્ય બહેનજીના વચનામૃતમાં બંધ સમય જીવ ચેતીએ ઉદય સા સંતાપ, આવશે ને એ તો પછી ઉદયમાં આવશે. રત્નકરણમાં સ્પષ્ટ લખ્યું છે, કર્મને દયા નથી હોતી, કર્મને દયા નથી હોતી. દીકરો વિદેશમાં રહેતો હોય અને પિતાજી છેલ્લે મરણ પથારીએ છે, દીકરો વિદેશથી નીકળી ગયો છે અમેરિકાથી, સમજાય છે કે નહીં, નીકળી ગયો છે, ફ્લાઇટમાં નીકળી ગયો છે, અહીંયા લેન્ડ થઈ ગયું ને ટેક્સીમાં, આ આ તે આટલે આવી ગયો, આવી ગયો, આવી ગયો, બિલ્ડિંગમાં આવી ગયો, ચોથા માળે છે, આમ 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 સમથિંગ સમથિંગ, બસ આવી ગયો, પપ્પા આવી ગયો, આવી ગયો, અને જેવો આમ ગેટ ખોલ્યો ને પપ, એક આમ થઈ ગયો, આમ થઈ ગયો ચહેરો. થોડોક સમય તો આયુ કરીને વેઇટ કરવું હતું ને, આટલો દીકરો બિચારો છેકથી ભાગા ભાગી કરીને બધી ઇન્ફ્લુઅન્સ લગાડીને દોડીને આવી ગયો, તાત્કાલિક બધું કરીને આવી ગયો ને, કર્મને દયા નથી હોતી, સમજાય છે કે નહીં. આયુ કર્મના નિષેક પૂરા થઈ ગયા ને, ખેલ પૂરો થઈ ગયો, અને આ બાજુ એ જીવનો અસાતાનો ઉદય છે. એટલે અજ્ઞાની જીવ સાતાના ઉદયમાં અસાતાને બાંધે છે, અને અસાતાનો ઉદય પછી સાતાની રાહ જોઈને બેઠો છે. હવે સમ્યક દ્રષ્ટિની વાત સાંભળો, સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જે છે એ સાતાના ઉદયમાં, પુણ્યના ઉદયમાં જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી ભગવાન આત્માને ભૂલતા નથી. પછી બહેનશીના વચનામૃતનો બોલ કઈ યાદ આવે છે, પતંગ આકાશમાં ઉડે છે, દોરો હાથમાં છે, આકાશમાં પતંગ ઉડે છે ને દોરો હાથમાં છે, અને પવન ખૂબ આવે ને તો પણ દોરો હાથમાં છે તો ઢીલ છોડે છે, પવન ખૂબ આવે તો ઢીલ છોડે છે ને પતંગને નીચે નથી પડવા દેતા, અને પવન જતો રહ્યો ને, પવન ખતમ થઈ ગયો તો આમ ઠુંકા મારી મારીને પણ પતંગને આકાશમાં રાખે છે. બંને સિચ્યુએશનની અંદર દોરો હાથમાં છે તો પતંગને નીચે નથી પડવા દેતા, દ્રષ્ટાંત આપ્યું. એમ સમ્યક દ્રષ્ટિ જીવને અંદરમાં ચૈતન્યનો દોરો હાથમાં છે, એટલે પુણ્યનો ઉદય હોય, એટલે પવન ખૂબ હોય, પુણ્યનો ઉદય હોય ને એ વખતે પણ એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જે છે, બંને પરિસ્થિતિમાં કહ્યું ત્યાં આગળ, પુણ્યના ઉદયની અંદર સમ્યક દ્રષ્ટિ ખેંચાઈ નથી જતા અને પાપના ઉદયમાં ખેડાઈ નથી જતા. બંને સિચ્યુએશન વાત કરીને, દોરો હાથમાં છે તો પતંગને નીચે નથી પડવા દેતા, એમ પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, જ્ઞાની જે છે એ જ્ઞાયક એમને હંમેશા ઉર્ધ્વ રહેતો હોય છે. એટલે ફરીથી, સાતાના ઉદયમાં જ્ઞાતા સ્વભાવને ભૂલતા નથી, અને અસાતાનો જ્યારે ઉદય આવે, પાપનો ઉદય આવે ને, એ વખતે વચનામૃતમાં લખ્યું, બાળક જે છે એ માની સાડીનો છેડો પકડીને ચાલે છે, છેડો પકડી પકડીને ચાલે, અને દૂરથી એમ લાગ્યું કે કંઈ ભયની સ્થિતિ દેખાઈને માને એકદમ ચોંટી પડે છે. એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પાપના ઉદયની અંદર, પુણ્યના ઉદયમાં તો જ્ઞાતાને ભૂલતા નથી, પાપનો ઉદય આવે એ વખતે પોતાના દ્રવ્ય સ્વભાવને એકદમ વળગી લેશે, વળગી લેશે. ગજકુમાર મુનિરાજ માથે સસરાએ સગડી મૂકી, માથે સસરાએ સગડી મૂકીને, હા, તો ગજકુમાર મુનિરાજ કહે છે, આમે સસરાનું કામ તો પાઘડી પહેરાવવાનું હોય છે, મારા સસરાએ તો મને મોક્ષમાં જવાની પાઘડી પહેરાવી દે, આમ ધકધકતા કોલ, આમ આમ માટીની પાળ બનાવી અને અંદરમાં ધકધકતા કોલસા મૂક્યા, ઉપસર્ગ કર્યો. પણ ગજકુમાર મુનિરાજ કહે છે કે નહીં, આ તો મારો કેવલ જ્ઞાન લેવાનો ઉત્સવ આવ્યો છે, વિચાર તો કરો. એ દ્રવ્ય સ્વભાવને અંદર આ વિચાર કરીએ ને, ખરેખર કોણ કોના ઉપસર ઉપસર્ગ કરે છે, એ એ એ સસરાને જે પરિણામ થયા ને એ જીવ પોતાના પર ઉપસર્ગ કરે છે, મુનિરાજ પર ક્યાં ઉપસર્ગ છે, તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પરિસ્થિતિ ખ્યાલ આવે છે કે નહીં? આ વાત તેમાંથી નીકળી આપણી, સાંભળો જરા. નિકલ જાયંગે પ્રાણ છિનક મે પડી રહેગી માટી, બસ માટી પડેલી રહે છે, બસ કાંઈ નહીં, કે કશું નથી સાહેબ, બતાવી દીધું કે અમે એમાં કશું નથી. તો પેલા શું હતું? કશું નથી ને, તો પેલું કશું હતું ને, કશું નથી. હા, તો જે પેલું કશું હતું ને એ ચાલ્યું ગયું અહીંયાથી, જીવ તું ચાલ્યો ગયો અહીંયાથી. એટલે દોલતરામજી કહ્યું કે જબ લોન રોગ જરા ગહે તબ લો ઝટી તે નિજ હિત કરો. એટલે અમારા ત્યાં બ્રહ્મચારજી સાહેબને આ કરે ને, મેં એમને આ વાત કરી કે આ શરીરમાં બધા રોગ આવે, કેમ કે આવશે, એને તું નહીં રોકી શકે. 5,68,99,584 રોગ છે, એના માટે દ્રષ્ટાંત આપું છું. યદ્યપિ કોઈ ક્રિકેટ જોવા જેવી વસ્તુ નથી, પણ ભાવ સમજો, દ્રષ્ટાંત સમજાવું છું. એના જે પેલા 11 પ્લેયર હોય ને, એની અંદર સાઈડમાં આમ 3-4 આ બાજુ પ્લેયર આ બાજુ બધા ગોઠવી રાખ્યા હોય, બરાબર છે કે નહીં? પણ એ જે રમવાવાળો ક્રિકેટર નથી કહેતા કે એને ગેપ કાઢીને 3-4 લઈ લીધી પછી બધા, એમ કે ગેપ કાઢવામાં બહુ માસ્ટર છે. આ દરેકની અલગ અલગ પેલી ઓળખાણ કરાય ને, કે એની ગેપ કાઢવામાં બહુ માસ્ટરી છે, બે જણની વચ્ચે ફટાક દઈને સરસ ગેપ કાઢે છે, એમ આ રોગો પણ આવા છે. તું બરાબર બધા બરાબર હેલ્થ કોન્શિયસ કે શું કહો છો, બરાબર એનું ધ્યાન રાખીશ ને તો આટલા બધા રોગોમાંથી ગમે તે ઘૂસ મારી જશે. મારે એ સમજાવવું છે, એ તમારું ધ્યાન આકર્ષિત કરવું છે. પેલા 11 ગેપ કાઢીને 4 રન લઈ લીધા ને ગોઠવ્યા હતા, એમ આ નહીં ને આ નહીં ને આમ નહીં ને આમ નહીં ને આમ નહીં, તો એ કહે છે ધીરે ધીરે ડાયાબિટીસ આવશે, બ્લડ પ્રેશર આવશે, પછી કે કોલેસ્ટ્રોલ આવશે ને આ આવશે ને આ આવશે આવશે. શરૂઆતમાં અસાતાનો ઉદય આવશે. ટોડરમાં જે એક લાઈન લખી છે, બહુ સરસ લાઈન લખી છે, વાતો તો ઘણી યાદ આવે છે. પંડિતજી સાહેબે 4 અધિકારમાં લખી છે ભાઈ, એક સરસ વાત લખી છે. મરણ અવશ્ય થશે એમ તો જાણે, કોઈને ડાઉટ નથી ને એના માટે, તો મરણ અવશ્ય થશે એમ તો જાણે, પણ મરણના નિશ્ચય વડે કોઈ કર્તવ્ય નથી કરતો. આ લખ્યું છે. જ્યારે પેલી નોટબંધી થઈ ને એ વખતે કઈ પેલી શરૂઆત નોટબંધી થઈ ને, એ વખતે 1,000 ચાલતી હતી મારા ખ્યાલથી, હા, પેલી વખતે બંધ થઈ વખતે, બરાબર છે કે નહીં? જે કાંઈ હોય તો એ વખતે મને ખ્યાલ છે તો જે ગવર્મેન્ટે 50 આપ્યા હતા, આઈ થિંક લગભગ ના બધા 50 નવેમ્બર કે એવામાં કંઈક બંધ થઈ હતી, તો 50 ભાવ સમજો શું કહેવું છે, કે 50 માર્જિન આપ્યું, તો ટાર્ગેટ આપ્યું કે આ 50 અંદર પછી તમારી નોટો બધી મરી જશે, એ જે 1,000 કે 500 જે કંઈ હોય એ નોટો પછી માર્કેટમાં ચાલશે નહીં, કાગળિયું થઈ ગઈ, નોટો મરી ગઈ. ગવર્મેન્ટે જ્યારે આ ડિક્લેર કર્યું કે આ નોટો 50 પછી મરી જશે, તો પછી બધાએ શું કર્યું કે નહીં, 50 જોઈશું, જે થાય ખરું, હવે જે થાય ખરું, એવું કર્યું કોઈએ? હા, ફટાફટ 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 સમજાય છે કે નહીં? 15 તો બધું એવું ચોખ્ખું કરી નાખ્યું ને, સમજાય છે કે નહીં? તો બીજાને પણ કે તમારી પાસે હોય તો લાવજો, આપણે બધું ક્લિયર કરી દઈશું, સમજાય? હા, શું? હા, રાહ ન જોઈએ એમ, રાત દિવસ એક કરીને જેટલું પણ હતું એ બધાનો વહીવટ કરી નાખ્યો, ક્લીન કરી નાખ્યું બધું, સમજાય છે કે નહીં? સાંભળજો, અંદરમાં પછી એવો પાવર આવ્યો કે 15 બધું કર્યું ને પછી એમ, ગવર્મેન્ટ કાલે કરતી હોય તો આજે બંધ કરે, આપણને વાંધો નથી કોઈ જાતિનો. મારે આમાંથી સમજો, આ ટોડરમાંથીની લાઈન મારે કહેવી છે ખાસ, તો કાલે બંધ કરતી હોય ગવર્મેન્ટ તો આજે બંધ કરે, મને કોઈ જાતિનો વાંધો નથી. કેમ? કેમ કે આ નોટો મરી જશે ને, એનો મને નિશ્ચય થયો ને, મારી જે કામ કરવાનું તે મરી કરી લીધું. 50 પછી આ નોટો મરી જવાની છે એનો મને નિશ્ચય છે, અને એ મને ક્લિયર છે મારા જ્ઞાનમાં, એટલા માટે મારે શું કરવાનું એ મેં કરી લીધું, એટલે મને હવે હું નિર્ભય છું, મને કોઈ જાતિનો હવે ડર નથી, થઈ જાઓ તો થઈ જાઓ. એમ પંડિતજી સાહેબ કહે છે, જેમ પેલી નોટો મરી ગઈ ને, નોટો બંધ થઈ એમ નાડી બંધ થઈ જશે, 50 દિવસ પછી નોટો બંધ થઈને એમ શ્રી ગુરુ કહે છે થોડા તમે પછી ધક 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 આ નાડી ચાલે છે ને, નાડી શું થઈ જશે, ચાલવાની શું થઈ જશે, બંધ થઈ જશે ને. અને બંધ થઈ જશે તો પછી કઈ નિર્ણય કર્યો કે ના કર્યો? આ એ કહે છે પંડિતજી મરણ અવશ્ય થશે એમ તો જાણે, પણ એના નિશ્ચય વડે કઈ કર્તવ્ય કર્યું કે ના કર્યું? જે ગુરુદેવશ્રીએ કહ્યું ને કે દેહ તને છોડે, એ પહેલા તું દેહને છોડ. આ જેમ નોટો બંધ થઈ જાય એમાં નાડી ચાલવાની બંધ થઈ જાય એ પહેલા તું અંદરમાં જાણનાર દેખનાર અશરીરી તત્વનો અનુભવ કરી લે. અને એવો જેને અનુભવ થયો ને એમ કે છે કાલે મરણ થતો તો આજે મરણ થાય, મને કોઈ વાંધો નહીં, અબ હમ અમર ભય ના મરેંગે, તન કારણ મિથ્યાત્વ દિયો તજ ક્યો કરી દેહ ધરેંગે, અબ હમ અમર ભય ન મરે, ચાહે લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ. સમજે, મૃત્યુ આજે આવે કોઈ ફરક નથી પડતો, જેમ કહે પેલી નોટ હવે કાલે બનતી તો આજે બંધ થાય કોઈ ફરક નથી પડતો, એમ વધારે આયુષ્ય હોય તોય વાંધો નથી, કાલે દેહ છૂટી જાય તોય વાંધો નથી. અપૂર્વ અવસરમાં લખ્યું કૃપાળુ દેવે, જીવિત કે મરણે નહીં ન્યૂના ધીકતા, છે કે નહીં, જીવિત કે મરણે નહીં ન્યૂન અધિકતા, વધારે જીવવા મળ્યું તો ફાયદો થયો અને નાની ઉંમરમાં દેહ છૂટી ગયો તો નુકસાન થાય કોઈ સવાલ નથી. કેમ કે દેહ મરે પણ હું નથી મરતો, અજર અમર હું આત્મસ્વરૂપ, એ સહભાવ. સ્વાધ્યાય જે ગુરુદેવે 4-6 કલાકનો સ્વાધ્યાય જીવે કરવો જોઈએ ભાઈ, જુઓ આ આ આ આ એટલે માટે લઈને નિકલ જાયંગે પ્રાણ છિનક મે, આવે છે ને, પુદગલ કા ક્યા વિશ્વાસ જૈસે પાણી બીચ પતાસા. આ શરીર તો પુદગલ છે ને, પુદગલ કા ક્યા વિશ્વાસ જૈસે પાણી બીચ પતાસા. શું મળતો છે હરેન્દ્રભાઈ? પાણીનો ગ્લાસ હોય એમાં પતાસું મૂકેલું હોય, 15-20 મિનિટ પછી જુઓ તો શું થશે, ઓગળી જશે ને, બસ આ શરીર થોડી વાર પછી રાખ થઈ જશે. ગુરુદેવજી કહે છે રાખ થશે, 4 મણની કાયા હોય એની થોડીક રાખ થાય ને પવન આવે તો ઉડી જશે, વાત પૂરી થઈ ગઈ. એટલે કહે છે પડી રહેગી માટી. હવે સાંભળો જરાક, અહીંયા લખે છે, આખું છંદ વાંચીશું આપણે થોડો જુઓ. એટલા માટે મને જે પહેલા આખું આજે લખ્યું છે એનો ભાવ મેં તમારી સામે સ્પષ્ટ પહેલા કરી દીધો છે, બરાબર. આખું એમને બનારસી દાજે ઘાંચીના ઘાણીના બળદની સિચ્યુએશન કેવી હોય છે સમજાવી છે, સાંભળજો. હવે પાટી તમને જેવું ફાવે એવું સાથે બોલજો, આવડે એવું છે. જો પાટી બાંધી લોચની સો સકુચે દબોચની સો કોચની કે સોચ સોન બેદે ખેદ તન કુમ ધાય બોહી ધંધાયરુ કંધા માહી લગ્યો જોતમ બાર બાર આર સહે કાય રહે મન કુમ ભૂખ સહે પ્યાસ સહે દુર્જન કો ત્રાસ સહે થિર તાન ગહે ન ઉસાસ લહે પરાધીન ઘુમે જૈસો કોલુ કો કમેરો બેલમ તેસો ઈ સ્વભાવ યા જગત વાસી જન કો. થોડું એ વખતનું હિન્દી છે પણ નીચે અર્થ જરા જોઈએ. જુઓ પેલું તો ખ્યાલ આવે છે ને, પાટી બાંધી લોચની સો, આંખ ઉપર શું બાંધ્યા છે પાટા, હા સકુ છે દબોચની સો, એનો એનો એક એરિયા નક્કી છે, એટલામાં જ કહેવાય ને સંકોચાઈને રહે છે ત્યાં આગળ. કોચની કે સોચ સો ન બેદે ખેદ તન કો ધાય બોહી ધંધાયરુ કંધા માહી લગ્યો જો. એના ભલા બળદ ઉપર એંગાડી પેલું લગાડવામાં આવે છે ને વજન, બાર બાર આર સહે કાયર હે મન કો. એને પેલો એનો માલિક શું છે બરાબર, ના ચાલે તો શું કરે છે, આર મારે છે, એને ફરે છે ને ના ચાલતો આર મારે છે. પછી ભૂખ સહે, આ બધી બળદની વાત કરી છે ને, પછી છેલ્લે મનુષ્યમાં લગાડી દીધું છે, ભૂખ સહે પ્યાસ સહે, સમજાય છે ને, ભૂખ સહે, પ્યાસ સહે. અત્યારે તો આપણે ગરમ પાણી જોઈએ છે, ઠંડુ પાણી જોઈએ છે, મિક્સ પાણી જોઈએ છે, ફ્રીજનું પાણી જોઈએ, બધું મળે છે ને. હવે આ પર્યાયની અંદર શું કરશે જીવ? ભૂખ સહે, પ્યાસ સહે, દુર્જન કો ત્રાસ સહે, થીર તાન ગહે, એને બેસવા મળે થાક લાગ્યો છે તો, થીર તાન ગહે ન ઉસાસ લહે, છન કો શાંતિથી બેસી પણ નથી શકતો, પરાધીન ગુમે જેસો કોલુ કો કમેરો બેલ. હવે આ મનુષ્યને બતાવ્યું, પરાધીન ઘૂમે જેસો કોલુ કો કમેરો બેલ. કોલુ કો કમેરો બેલ એટલે શું? ઘાણીનો કમાવું બળદ. ઘાણીનો બળદ કેવો કહેવાય? કમાવું. અને પછી બરાબર કામ ના કરે એટલે બળદને ક્યાં મોકલી દેવામાં આવે ખબર પડે છે ને, સમજાય છે ને, એવી જગ્યાએ મોકલી દેવામાં આવે. ઘાણીનો કમાવું બળદ. એમ આ જ્યાં સુધી ધંધા વ્યાપારની અંદર કમાવીને આપે ને, કમાવીને આપે, કમાવું બળદ છે એમ કેવું છે. અને પછી હવે 500 નોટની જગ્યાએ ભૂલમાં 100 નોટ આપી દેશે ને, સમજાય છે ને. પેલા કરિયાણાની દુકાન ઉપર પિતાજી બેઠા હોય, આવે છે બધી વાતો પુરાણ ઉઠાવીને, કરિયાણાની દુકાન ઉપર પિતાજી બેઠેલા છે અને જ્યાં સુધી બરાબર સંભાળે ત્યાં સુધી બરાબર છે, પણ પિતાજીનો મેમરી પાવર ઓછો થઈ ગયો અને ઘરાક આવે, તેલ આપો ને ઘી આપો ને ખાંડ આપો, તો ભૂલમાં 500 નોટની જગ્યાએ 500 આપ 10 આપવાની હતી, એની જગ્યાએ 500 આપી દીધી, અને લેવાની હતી 500 જગ્યાએ 10 લેવા. હવે ભૂલો કરવાની શરૂ થઈ ને, તો આજે કમાવું બળદ જે હતો, સમજાય છે ને, કોલું કો કમે કમાવું બળદ. હવે છોકરાઓ કહેશે કે બાપુજી એક કામ કરો, હવે આપણે મંદિરમાં સ્વાધ્યાય ચાલ, તમે સ્વાધ્યાયમાં જવાનું રાખો ને, હવે હા થોડું પ્રવચન સાંભળવાનું રાખો, હવે કલ્યાણ કરો. હા હા થોડી વાતો યાદ આવે છે. હવે આખો દિવસ આ પ્રકારના મગજમાં બધા વિચારો લઈને બેઠો હોય અને પછી પાછા બાપુજી એવા હોય કે ના હોય તો પછી કે તારે આપણે દુકાનની બહાર એમને બેસી રહે ખાલી, એટલે પણ દુકાનની અંદર પેલા વારી પેલા બકરા વગેરે આવી જતા હોય ને, પેલો બહારમાં બાજરી ઘઉં મૂકેલા હોય તો માથું મારતા હોય ને, બાપુજી દંડો લઈને બેસે, કદાચ તમે સાંભળી હશે દ્રષ્ટાંત, હા, લાકડી લઈને બેસે ત્યાં ગાડી અને બકરા વગેરેને ભગાવે, અને સાંજે એક કહી દે કે ભાઈ તમે પ્રવચનમાં જવાનું રાખો, તો અહીંયા પંડિતજીનું પ્રવચન ચાલતો હોય અને લાકડી લઈને અહીંયા પંડિતજીની બાજુમાં અહીં ગાડી બેસી જાય, અને જેવું અહીંયા મંગલાચરણ વગેરે શરૂ થઈ જાય, હા, અને બાપુજી પહોંચી જાય દુકાનમાં, કરિયાણાની દુકાનમાં, સમજાય છે કે નહીં. અને કે બકરું આવ્યું, બકરું આવ્યું, બકરું આવ્યું, બકરું આવ્યું, સડાક દઈને લાકડીમાં, તો પંડિતજીના માથામાં લાકડી વાગી, સમજાય છે કે નહીં. આ સ્થિતિ બની જાય, હા, સ્થિતિ કમાવું બળદ આ અહીંયા સમજાવી રહેશે. આ અને તેની કમાણી, તેની હા પાપની કમાણી, સાંભળો, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. કમાણી તેની કરવાની છે, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે, આવો અવસર તને નહીં મળેલા માનવી, આવો અવસર તને નહીં મળેલા માનવી, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની કમાણી કરવા માટે અવસર મળ્યો છે ને. આવે છે ને એક આપણે આની અંદર બહુ સરસ લીટી છે, જિયા કવ તક ઉલઝેગા સંકલ્પ વિકલ્પો મેં, એમાં એક લાઈન આવે છે બહુ સરસ છે, નર ભવ ભી પાયા તો જિન શ્રુત ના પાયેગા. શું કહે છે? એક તો મનુષ્ય ભવ મળવો મોંઘો છે, મનુષ્ય ભવ, અને મનુષ્ય ભવ તો કદાચ મળી, આપણે રોડ ઉપર પણ બહાર જોઈએ છે બધા મનુષ્ય તો જોવામાં આવે છે ને, કેવા એ પ્રકારના મનુષ્ય હોય છે, કેવી કામ કરતા હોય છે, પણ એની અંદર પણ સોનામાં સુગંધ જેવું તારું પુણ્ય છે. એમાં છે આગળની પણ લાઈન છે, એની અંદર પછી આ લાઈન લખી, નર ભવ ભી પાયા તો જિન શ્રુત ના પાયેગા. અને એ સિવાય અનંત તીર્થંકરનું વિધાનની 4 લાઈન બોલું છું, ખૂબ સરસ લાઈન છે, અંદરમાં ટચ ટચ કરી જાય લાઈન છે, સાંભળો જરા. सदगुरु की सीख सुनो, फिर कभी न उलझोगे। बोलो कब चेतोगे, कब तक तुम सुलझोगे। कब से कल 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 कहते आए हो तुम, रागों की हवेली में रहते आए हो तुम।
केवा गंभीर भाव भरा से पवैया जी साहब ने पूजा, अनंत तीर्थंकर पूजन। शू कहे से अनंत तीर्थंकरो, अनंत तीर्थंकरो आ बात कही रहा से। शू
सदगुरु की सीख सुनो,
के हूँ परमात्मा छे अनुभव करो।
सदगुरु की सीख सुनो, फिर कभी न उलझोगे।
क्या है पची क्वेश्चन मार्क नहीं आवे। बड़ा दिवस तो सुखी 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 वाला दिवस आवे, रोवाना दिवस नहीं आवे, कंफ्यूजन नहीं थाय, उलझवाना दिवसो नहीं आवे, सुलझी गयो हवे।
फिर कभी न उलझोगे,
हवे शू कहे से बहुत सरस बात कह।
बोलो कब चेतोगे, कब तक तुम सुलझोगे।
क्यारे करसो पण, बोलो कब चेतोगे, कब तक तुम सुलझोगे। सोगानी साहेब ने वात मड़ी ने घरे ना गया, पाछा घरे ना गया, सीधू पहलू काम आ करी लो, पहलू मुद्दा नु काम आ से आ काम करो। पछी लख्यू आगळ,
कब से कल 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 कल,
क्या थी शू कहे, काल थी काल थी काल थी, संदेश ने काल थी तो चौक्स, आवती काल थी तो चौक्स, संदेश है कि नहीं, अठवाडिया पछी चौक्स, जेंटलमैन प्रॉमिस, संदेश है कि नहीं। हाँ क्या थी तू बोले से आ,
कब से कल 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 कहते आए हो तुम, रागों की हवेली में रहते आए हो तुम।
संदेश है कि नहीं, रागों की हवेली है, बाहर ना मकान वगैरह नहीं, पर एना प्रत्ये शू से राग जो शरीर प्रत्ये, कुटुंब परिवार मकान ऑफिस ए बदा प्रत्ये राग थे, ये राग नी हवेली में जीव रहो से त्या आगाड़ी। जो शू कहे, जो
पराधीन घूमे जैसे कोलू को कमेरो बेल।
गुरुदेव ना प्रवचन में आवे से कि आ छोकराओं ना पुण्य से कि एने आवो अनुकूल बाप मळ्यो छे, एम गुरुदेव बोल्या छे। शू छोकराओना पुण्य से कि एने आवो अनुकूल, એટલે ખ્યાલ આવે છે કે નહીં, રોટલી બની એમાં અનુકૂળ કોણ કહેવાય, રોટલી બની એમાં અનુકૂળ નિમિત્ત બાઈ કહેવાય, એમાં છોકરાઓનું પુણ્ય છે કે આવો અનુકૂળ બાપ, કમાઈને આપવા વાળો અનુકૂળ બાપ મળ્યો છે, એમ ગુરુદેવજીના પ્રવચનોમાં આવે છે। હા છોકરાઓના પુણ્ય છે ને, જો
પરાધીન ઘૂમે જૈસે કોલું કો કમેરો બેલ, તે સોઈ સ્વભાવ યા જગતવાસી જનકો।
આ સંસારી છેલ્લે લખી દીધું, આ સંસારી જીવ આના જેવા છે, કાલની જેમ લીટી વાત કરી હતી ને કે નાચી નાચી મરે જૈસે મરી કેસે ચૂ, એમ આટલી લીટી તમારે, કોલું કો કમેરો બેલ, બોલો જો કોલું કો કમેરો બેલ, ઘાણીનો કમાવું બળદ, સમજી ગયા ને, ઘાણીનો કમાવું બળદ, આ જીવની આ સ્થિતિ થઈ રહી છે। હા એટલા માટે અરે જી આ જગ ધોકે કી ટાટ, એમ નીચે જરા વાંચીએ છીએ, જુઓ અર્થ લખ્યો છે, અર્થ
સંસારી જીવોની દશા ઘાણીના બળદ જેવી જ થઈ રહી છે, તે આવી રીતે છે, નેત્રો ઉપર પાટો બાંધેલો છે, જગ્યા સાંકડી હોવાથી દબાઈ સકોડાઈને રહે છે।
જગ્યા સાંકડી એટલે ખબર પડે છે, સિદ્ધાંતમાં જરા કહી દઉં, જગ્યા સાંકડી એટલે ઘરથી ઓફિસ, ઓફિસથી ઘર, ઓફિસથી ઘર, ઘરથી ઓફિસ, એ જગ્યા એની સાંકડી, એનો મતલબ જગ્યા સાંકડી, ખ્યાલ આવે છે કે નહીં। એ સિવાય એનું જે કહેવાય ને આગળ નાટક છે, મતલબ કે આ દેહ છૂટી ગયા પછી ગુરુદેવજીના પ્રવચનમાં 80 વર્ષની ઉંમર છે, 20 વર્ષ પછી બાકીના 60 વર્ષનો વિચાર કરે છે, બાકીના છે પણ 60 વર્ષ પછી આ જ આત્માની સળંગ કન્ટિન્યુ રહેવા પછીનું શું, પછીનું શું, એનો વિચાર નથી કરતો, એનો વિચાર એ નથી કરતો. એનું નામ જેમ પેલા ગાણીના બળદની જગ્યા કેવી છે, સાંકડી જગ્યા છે, એટલામાં જ એને ફરવા, આટલામાં જ ફરવાનું. તો કે છે કે પિતાજી ક્યાં મળશે, કાં તો ઓફિસમાં કાં તો ઘરમાં, કાં તો ઓફિસમાં કાં તો ઘરમાં કે મંદિરમાં, કે મંદિરમાં તો જતા જ નથી એ બિલકુલ. એમને તો એમ જ લાગે છે કે ભાઈ કંઈ તકલીફ હોય તો જ મંદિરે જવું પડે, બાકી મંદિરે જવાની કુછ જરૂર છે, ઘરને દુકાન, ઘરને દુકાન, ઘરને દુકાન. હા જુઓ, જગ્યા સાંકડી હોવાથી દબાઈ સંકોળાઈને રહે છે, ચાબુકના મારની બીકથી કષ્ટની જરા પણ દરકાર કરતો નથી. કેમ કે બિચારાને તકલીફ તો પડે છે ને, પણ પેલો ચાબુક મારશે એમ. પછી દોડવું, પાછળ નેક્સ્ટ પેજ ઉપર, દોડવું એ જ તેનું કામ છે. એ પેલો બળદનું શું કામ, દોડવું. એમાં સવારથી ઉઠે ને ભાગા ભાગી ભાગા ભાગી સાંજે આવે. અમારા ત્યાં તો કહીએ એટલા માટે, અહીંયા તો નથી જોવા મળતું ખાસ, કદાચ હોય તો ખબર નથી. અમારે શું કે અમદાવાદમાં આ તરફથી નદીની પેલી બાજુ સવારે ભાગે, સમજાય છે કે નહીં, પેલી સાઈડમાં તો હું કહું ત્યાં આગળ સવારે ઉઠે, નાહી ધોઈને આમ પેલો એક તો પેલો પટ્ટો બાંધે, પેલા ઘાતી કર્મનો પેન્ટ શર્ટ, ભાઈ ઘાતી કર્મનો પટ્ટો, સમજાય છે કે નહીં, અને પછી કારમાં બેસે કદાચ ઘાતી કર્મનો પટ્ટો, બે પટ્ટા બાંધીને ભાગે ત્યાં આગળ. હા, મજૂરી કરવા ભાગે, હા, નદીની પેલી બાજુ જાય અને કહું ત્યાં આગળ સવારે વિશુદ્ધિ હોય પણ સમય ના હોય. આવે છે, ઘણા બધા આવે છે, નથી આવતો નથી, પણ જે ના આવતા હોય એને તો કહેવું તો પડે ને આપણે સારી ભાવનાથી. વિશુદ્ધિ હોય પણ સમય ના હોય, સવારને ભાગે અને ત્યાં આગળ આખો દિવસ બધા માણસો સાથે કારખાનામાં કામ કરતા હોય, બીજા ત્રીજા લેબર, એ બીજું ત્રીજું, આખો દિવસ એ બધા માથા ફોડે. પછી આવતી વખતે ટ્રાફિક, સમજાય છે કે નહીં, ટ્રાફિક ટ્રાફિક, અને સાંજે ઘરે આવે તો બિચારો લોચા જેવો થાકીને જ બેઠો હોય, થઈ ગયા. અને પત્ની બિચારી રાહ જોઈને બેઠી હોય કે આવે એટલે કે પંડિતજી દૂરથી આવ્યા છે તો પ્રવચન સાંભળવા જઈએ, સમજે, આવે એટલે કહીએ જરા. અને જે આમ ઘરનું બારણું આમ ખોલે અને એમ ચહેરો જોઈને પત્નીને ખ્યાલ આવી જાય કે જો કહીશું તો એમનું પ્રવચન સાંભળવું પડશે, ખ્યાલ આવે છે કે નહીં. ફેસ રીડિંગ જોઈને ખ્યાલ આવી જાય, જો બોલ્યા તો ગયા, એના કરતાં આપણે ઘરે ઓનલાઈન સાંભળી લો આવે, સમજાય છે કે નહીં. હા, થાકી જાય બિચારો, પણ પાછી તકલીફ એ છે કે બીજા દિવસે પાછો બે પટ્ટા ચડાવીને ઘોડા જેવો તૈયાર થઈ જાય, પાછો ભાગે છે, ભાગે છે, ભાગે છે. અને એક દિવસ એવા સમાચાર આવે છે કે સાહેબને સીધા સ્ટર્લિંગમાં કે સાલમાં લઈ ગયા છે, ઓફિસે ગયું, ઘરે ગયું, સ્ટર્લિંગને સાલમાં લઈ ગયા છે. અને સૂટ બૂટ ટાઈ બાઈ દો કે પેલા કહ્યું આજરા કાઢી નાખો, આ બ્લુ કલરનો ડ્રેસ પહેરી લો, ચલો, સમજાય છે કે નહીં, આ પહેરી લો, પછી ઘરે આવે કે ના આવે નક્કી નહીં. હા, આ સ્થિતિ છે, કહે છે, જો આ લખ્યું છે ને, દોડવું એ જ એનું કામ છે, આ જ કરે છે. તેના ગળા ઉપર જોતર લાગેલું છે, હા, જેથી નીકળી શકતો નથી. દરેક ક્ષણે આરનો માર સહન કરતો મનમાં ના હિંમત થઈ ગયો છે. ભૂખ તરસ અને નિર્દય પુરુષો દ્વારા પ્રાપ્ત કષ્ટ ભોગવે છે, ક્ષણ માત્ર પણ વિસામો લેવાની સ્થિરતા પામતો નથી અને પરાધીન થઈને ચક્કર મારે છે. હવે જરાક બેક આવી જઈએ, ફૂટનોટમાં આ બધું મનુષ્ય પર્યાયની સાથે સરખાવી છે, એમ ગોઠવ્યું છે નીચે, ફૂદડી મારીને આવી ગયા પાછળ બેક. નીચે જુઓ, સંસારી જીવોની આંખો ઉપર અજ્ઞાનની પટ્ટી બાંધેલી છે, તેઓ મર્યાદિત ક્ષેત્રથી આગળ જઈ શકતા નથી. ખ્યાલ ને, ઘર દુકાન, દુકાન ઘર, એ તેમને માટે દબાવનાર છે. સ્ત્રી આદિના તીખા વચન ચાબુક છે. જ્યારે જુઓ ત્યારે શિબિર શિબિર શિબિર, થોડે ફરવા તો લઈ જાઓ, ક્યાંક આટલે તો લઈ જાઓ, આટલે તો લઈ જાઓ, સમજાય છે ને, ચાબુક. હા, સ્ત્રી આદિના તીખા વચન ચાબુક છે. વિષય સામગ્રીને માટે ભટકવું તે તેમનો ધંધો છે. કહ્યું ને, અહીંયા આ જોવાનું છે ને, આ સાંભળવાનું છે ને, આ જોવા લાયક પ્લેસ એ ભાગે છે, એ ધંધો છે. ગૃહસ્થપણું છોડીને નીકળી નથી શકતા એ એમના ઉપર જોતરું છે. મુનિદીક્ષા અંગીકાર નથી કરી શકતા. કસાય ચિંતા વગેરે આર છે. પરિગ્રહનો સંગ્રહ કરવા માટે ભૂખ તરસ સહન કરે છે. શેઠ, રાજા વગેરેનો ત્રાસ સહન કરવો પડે છે, કર્મોની પરાધીનતા છે, ભ્રમણા કરતા એટલે પરિભ્રમણ કરતા અનંત કાળ વીતી ગયો, પણ એક ક્ષણ માટે પણ એને સાચું એવું સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નથી. એટલે આ જે બધા સવૈયા લખ્યા છે આવી સ્થિતિમાં રહેવા માટે નહીં, પણ આવી સ્થિતિનું જ્ઞાન કરાવી અને આમાંથી હવે તને બહાર નીકળવાનો અવસર મળ્યો છે. જેમ ક્રિકેટની અંદર જ્યારે લૂઝ બોલ આવે ને એ વખતે પેલો સારો બેટ્સમેન હોય કે સિક્સ મારી લે છે, એમ અત્યારે તારા માટે મહાન પુણ્યનો ઉદય, લૂઝ બોલ ચાલી રહ્યા છે આવા સમયે તું તારું કામ કરી લે, એ કહેવાનો ભાવ છે.
આવતીકાલ સવારનો કાર્યક્રમ સવારે 6:55 થી 8 જિનેન્દ્ર અભિષેક તથા પૂજા, 8:15 થી 9 પૂજ્ય ગુરુદેવ સિંહ સીડી પ્રવચન. આવતીકાલે રજા